તારીખ 21/1/1986 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 103.
આ પરિણતિ રૂપ નારીથી લંચાય કુમતી સખીના સંગે, આગળ પાછળ શબ્દ આવી ગયા છે, ગતિ ગતિમાં પડી નિજ પરિણતિ રાણીના વિયોગથી ઘણો દુઃખી થયો. પરપરિણતિથી લલચાઈને પરપદાર્થ પ્રત્યે જે કોઈ પરિણામ અને પરિણતિ વર્તે છે એમાં રુચિ અને એની જે મીઠાશ છે એનું ફળ ચાર ગતિનું ભાવભ્રમણ છે. અધ્યાત્મવિતાઓએ દોષના સંબંધમાં પણ એક બહુ સૂક્ષ્મ વાત કહી છે. સ્થૂળ વિચારથી એવું લાગે કે જીવને પાંચ ઇન્દ્રિયના વિષયો છે એ ઇષ્ટ લાગે છે, એ ગમે છે, પણ ખરેખર એને તે બાજુના પરિણામ રૂચે છે. પદાર્થ રૂચે છે કરતાં એ પરિણામ રૂચે છે એને, કેમ કે અનુભવ પરિણામનો છે, પદાર્થનો નથી. વાસ્તવિકપણે તો અનુભવ પરિણામનો છે અને એ સૂક્ષ્મ વિચારથી વિચારવાન આત્માઓએ પ્રસિદ્ધ કરેલી વાત છે. એટલે અહીંયા પર વિષય લેતા નથી. કુમતીના સંગે ગતિ ગતિમાં પડી નિજ પરિણતિથી વિયોગ, નિજ પરિણતિ તો શાંત પરિણતિ છે, સુખદાયક પરિણતિ છે, સુખ સ્વરૂપ પરિણતિ છે. એના અભાવમાં પરપરિણતિ રૂચવાથી, પરપરિણતિ ગમવાથી ચાર ગતિના ભાવભ્રમણમાં પડ્યો અને ઘણો દુઃખી થયો. આ પરિભ્રમણ કરતા જીવના ભૂતકાળનો ઇતિહાસ છે. જેટલા કોઈ જીવો પરિભ્રમણમાં પરિભ્રમણ કરી રહ્યા છે ચાર ગતિમાં, એનો ઇતિહાસ આ છે કે એને પરપરિણતિ રુચિ છે અને સ્વપરિણતિનો એને અભાવ વર્તે છે અને એના ફળમાં એ અનાદિથી દુઃખી દુઃખીને દુઃખી છે. હવે નિજ પરિણતિની સાથે અતિન્દ્રિય ભોગ ભોગવો કે જ્યાં સહજ અવિનાશી રસ વરસે છે, નિજ પરિણતિના અભેદ વેદનમાં આત્માના આનંદ શાંતિ અને સુખનો ભોગવટો છે અને પોતાના શાશ્વત સ્વભાવનો રસ વરસે છે, રસ ઉત્પન્ન થાય છે, એ રસની મીઠાશ કોઈ ઓર છે એમ કહેવું છે. આનંદનો, અતિન્દ્રિય આનંદનો ભોગવટો છે એના માટે તો જગતના કોઈ પદાર્થના આનંદની, કોઈ પદાર્થની સરખામણી, લાગણી, કોઈ પદાર્થ પ્રત્યેના લાગણીની સરખામણી થઈ શકતી નથી. એટલે દુઃખનો રસ્તો છોડીને નિજ આત્મિક પરિણતિ ઉત્પન્ન કરો, નિજ સુખની પરિણતિ ઉત્પન્ન કરો, અતિન્દ્રિય શાંતિ અને અતિન્દ્રિય સુખને ભોગવો કે જ્યાં જે આનંદના ભોગવટામાં સહજ જ અવિનાશી તત્વ એવું જે આત્મા, એ આત્માનો રસ વરસે છે, આત્મિક રસનો અંદર વરસાદ થાય છે. જેમ વરસાદ થાય ત્યારે માણસ તરબોળ થઈ જાય છે, ભીંજાઈ જાય છે, એમ આત્મિક રસમાં આત્માને તરબોળ કરો. પાનની પિચકારીમાં પદ્મરાગમણી કલ્પી જૂઠો જ આનંદ માનો છો, ઉપમા લીધી છે કે કોઈ કફનો રોગી પાન ખાઈને થૂક્યો હોય તેને દેખી ચંદ્રના પ્રકાશમાં કોઈને એમ ભ્રમ થાય કે આ લાલમણી છે. પાન ખાય, કફનો રોગી હોય, મોઢામાં ચિકાશ થાય, ચિકાશવાળો ગળફો બહાર કાઢે ત્યારે લાલ પાન ખાધું હોય એ કાથાનો પણ ભાગ એની અંદર લાલ રંગ પણ આવે. રાત્રે ચંદ્રના પ્રકાશમાં એ ચિકાશની ચમક સમજીને કોઈ એમ સમજે કે આ તો કોઈ લાલમણી છે, માણેક છે, તો એથી કાંઈ મેલ છે એની કિંમત માણેક બરાબર થતી નથી. કફની કિંમત કાંઈ માણેક બરાબર થતી નથી. જેટલી નીચામાં નીચી ઉપમા દેવાય એ બધી એને લાગુ પડે છે, અને આત્માને જેટલી ઊંચામાં ઊંચી ઉપમા દેવાય તો પણ એમ કહે છે કે આ ઉપમાથી પણ હજી મપાતો નથી, હજી પણ આ મપાતો નથી એમ કહે છે. હજારો નામથી એના હજારો ગુણને ગાવા છતાં એટલા અનંત ગુણ છે અને એક ગુણનું સામર્થ્ય એટલું અવાચ્ય છે, વચન અગોચર છે, ગુણનું સામર્થ્ય પૂરું વચન ગોચર નથી, એનો અનુભવ વચન ગોચર નથી, આંશિક અનુભવે વચન ગોચર નથી. કહે છે કે આ ચીજ મપાતી નથી, આનો માપ આવતો નથી. પણ એ રૂચે છે, એને પર ભાવ રૂચે છે. પછી કોઈ વાર અશુભ ભાવ હોય છે અને કોઈ વાર શુભ ભાવ પણ હોય છે, પણ એ બધા પર પરિણતી છે. શુભ અને અશુભ કોઈ પણ પ્રકારનો રાગ એ પર પરિણતી છે ને એ રાગ એને રૂચે છે. પર વિષય રૂચે છે એ તો એ ઉપચારથી કહેવાય છે, અથવા સ્થૂળ કથનથી એમ કહેવાય છે, સ્થૂળ વિચારથી એમ જોવાય છે. મૂળમાં તો જે રાગનો અનુભવ થાય છે એ જીવને રૂચે છે, એટલે રાગને છોડી શકતો નથી. જો રૂચિ ફરે તો રાગનો નિષેધ આવે, આ એનો નિયમ છે. ભેદજ્ઞાન ત્યારે થાય કે એ ભેદ જ્ઞાનમાં રાગની અરુચિ ઉત્પન્ન થાય. તો 307માં બોલમાં એ વાત લીધી છે પરમાગમ સારમાં, કે ભેદ જ્ઞાનનું આ લક્ષણ છે એમ કરીને વાત લીધી છે. કેવો બોલ છે ગુરુદેવ? જ્ઞાન અને રાગ વચ્ચે ભેદ જ્ઞાન થવાનું એ લક્ષણ છે કે જ્ઞાનમાં રાગ પ્રત્યે તીવ્ર અનાદર ભાવ જાગે છે, તે જ્ઞાન અને રાગ વચ્ચે ભેદ જ્ઞાન થવાનું લક્ષણ છે. રાગના જેટલા વિકલ્પો ઉઠે છે તેમાં બળું છું, તેમાં દુઃખ, દુઃખને દુઃખ છે, ત્રણ વખત લખ્યું છે, એ ઝેર છે તેમ પહેલા જ્ઞાનમાં નિર્ણય કરે, પહેલા નિર્ણય કરે, પહેલા એ નિર્ણય કરે એટલે એમ એને લાગે. નિર્ણય કરવાનો અર્થ લાગવું છે, ભાસવું છે, તો ભેદ જ્ઞાન પ્રગટે. અને જો ભેદ જ્ઞાન પ્રગટે તો અનુભવ થાય એના ફળમાં. એટલે પહેલા આમ થવું જોઈએ એમનું છે, પહેલા આમ થાય તો ભેદ જ્ઞાન પ્રગટે. મૂળમાં જીવને રાગ રૂચે છે ત્યાં સુધી એને કોઈ ઉપાય નથી, છૂટવાનો ઉપાય નથી. રાગ રસ એ તો બંધન છે, બંધ તત્વ જે કહ્યું છે રાગ રસને જ બંધન કહ્યું છે. તો રાગ રૂચે છે ત્યાં સુધી તો એને છૂટવાનો કોઈ અવસર નથી. રાગનો અનાદર ભાવ જાગે ને રાગની અરુચિ થાય તો ત્યાંથી છૂટે. બંધાણો તો રાગમાં બંધાણો છે ને, રાગ બંધન છે જીવને ખરેખર તો મૂળમાં. પાનની પિચકારીમાં પદ્મરાગમણી કલ્પીને જૂઠો જ આનંદ માનો છો, એ પ્રમાણે પરમા નિજભાવ કલ્પો છો, તે જૂઠી જ હોશ પૂરી કરવા જાઓ છો, પણ તે પૂરી નહીં થાય. હોશ આવે છે, રક થાય છે જીવને, પણ એથી કદી એની હોશ પૂરી થવાની નથી. એના ઉપર એક પદ લીધું છે જ્ઞાન દર્પણમાંથી. જ્ઞાન ઉપયોગ યોગ જાકોનો વિયોગ હોવો, નિમે નિહારે એક તિહું લોક ભૂપ હૈ, ચેતન અચેતન રૂપ શાશ્વતો બિરાજમાન, ચેતન અનંત રૂપ શાશ્વતો બિરાજમાન, ગતિ ગતિ ભ્રમો તો અમલ અનુપ હૈ. પહેલા સ્વરૂપની વાત કરી છે, સ્વરૂપ દ્રષ્ટિએ કે જ્ઞાનનો ઉપયોગ છે, એ ઉપયોગ સાથેનો સંબંધ, યોગ એટલે સંબંધ. જ્ઞાનનો ઉપયોગ યોગ છે, એનો વિયોગ કદી થયો નથી. ઉપયોગ વગરનો ક્યારેય જીવ નથી. ઉપયોગ લક્ષણમ દ્રવ્યમ, ઉપયોગ વગરનો ક્યારેય જીવ નથી. એવો જ્ઞાનની સાથે અભેદ છે. જો પોતામાં પોતાને અવલોકે, નિહાળે એટલે અવલોકે, નિશ્ચયથી પોતામાં નિહાળે એટલે અવલોકે, તો પોતે એક ત્રણ લોકનો રાજા છે, ભૂપ છે એટલે રાજા છે. નિશ્ચય નિહારે એમ લેવું જોઈએ ને, નિશ્ચય નિહારે, નિશ્ચયથી જોવે તો પોતે ત્રણ લોકનો નાથ છે. ચેતન અનંતરૂપ શાશ્વતો બિરાજમાન, શાશ્વત અનાદિ અનંત પોતાના અનંત સામર્થ્યથી ચેતન બિરાજમાન છે આત્મા. ચાર ગતિમાં અનાદિકાળથી ભ્રમણ કરી રહ્યો છે. ગતિ ગતિ ભ્રમો તો અમલ અનુપ હૈ, તો પણ તેમાં મળ અંદર સ્વભાવમાં સ્વરૂપમાં મળ ગયો નથી, મેલો થયો નથી. અનુપમ અમળ મેલ વિનાનો અનુપમ સ્વરૂપે શાશ્વતપણે અનાદિથી બિરાજમાન છે, અનાદિ અનંત બિરાજમાન છે. અવસ્થામાં મલિનતા હોવા છતાં મારું સ્વરૂપ શુદ્ધ છે, એ કોઈ અલૌકિક દ્રષ્ટિનો વિષય છે, લોકોત્તર દ્રષ્ટિનો એ વિષય છે, સ્વભાવ દ્રષ્ટિનો એ વિષય છે. જય છે મણિ માહી કોઈ કાચ ખંડ માને, સાચું રત્ન હોય અને કાચનો ટુકડો માને, તો મહેમાન જાય વામે વાહિકો સ્વરૂપ હૈ, તો પણ એની કિંમત ઓછી થતી નથી. એનામાં એનું સ્વરૂપ છે, રત્નમાં રત્ન સ્વરૂપ છે. રત્ન પોતે એને કોઈ કાચનો ટુકડો માનીને ફેંકે તેથી કાંઈ તેની કિંમત ઘટતી નથી. ચાંદીના ટુકડા ઉપર મોર ન મારે તેથી કાંઈ એની કિંમત ઘટે નહીં. પહેલાં તો ચાંદીના રૂપિયા હતા ને, રાજાને મોહર ન મારે તો તેથી કાંઈ ચાંદીની કિંમત ઘટે નહીં. અને ખોટી ધાતુ ઉપર રાજાની મોહર મારે એથી કાંઈ એની કિંમત થઈ જાય નહીં. કલાઈ અત્યારે તો બને છે જસતની કલાઈના, પણ તે બી તો એ કહેવાતું કલાઈ ઉપર કોઈ મોહર મારે તેથી કાંઈ રૂપિયો સાચો થાય નહીં, અને ચાંદી ઉપર મોહર ન મારે તેથી કાંઈ ચાંદીની કિંમત જાય નહીં. એમ લોકો એમ કહે કે આ જ્ઞાની છે, આ ધર્મી છે, તો કઈ અધર્મી ધર્મી થાય નહીં. અને ધર્મીને કોઈ ઓળખે નહીં, જાણે નહીં, તો તેથી કઈ ધર્મી અધર્મી થાય નહીં. એની તો જે કિંમત છે એ છે. જૈસે મણિમાહી કોઈ કાચખંડ માને, તો મહેમાન જાય વામે વાહિકો સ્વરૂપ હૈ, ऐसे ही संभारी के स्वरूप को विचारो में ए रीते मैं मारा स्वरूप ने संभाली ने अंदर में सावधान थी ने स्वरूप ने विचार्यू छे के जे अनादि अखंड मेरो चिदानंद रूप है के जे अनादि अनंत मारु अखंड चैतन्य आनंद स्वरूप है एवं मैं मारा स्वरूप ने संभाल्यू छे अनुभव्यू छे है એમનું છે દીપચંદજીની જ રચના છે જ્ઞાન દર્પણ પણ એમની જ રચના છે આપણે આમાં લીધા છે કેટલા કેટલા ગ્રંથ એમણે રચ્યા છે એ ઉપોદઘાતમાં પ્રકાશ નિવેદન છે ને એમાં આ ગ્રંથ ઉપરાંત અનુભવ વિલાસ છંદ આત્મ અવલોકન છંદ ચિદ વિલાસ વચનિકા પરમાત્મ પુરાણ છંદ સ્વરૂપાનંદ બૃહદ તથા લઘુ જ્ઞાન દર્પણ બૃહદ તથા લઘુ જ્ઞાન દર્પણ જ્ઞાન દર્પણ બે છે એક બૃહદ અને એક લઘુ એ જ્ઞાન દર્પણમાંથી આ છે ગુણસ્થાન ભેદ ઉપદેશ રત્ન છંદ અધ્યાત્મ પચીસી છંદ વગેરે પુસ્તકો એમના એમની રચના છે એ દીપચંદજીની પોતાની રચના છે કાસલીવાલ પરિવાર છે કાસલીવાલ પરિવાર છે એ પ્રમાણે પરમા નિજભાવ કલ્પો છો પરમા પોતાને કલ્પો છો તમે પોતાના સ્વરૂપને કલ્પો છો તે જૂઠી જ હોશ પૂરી કરવા જાઓ છો હોશમાં ને હોશમાં આ શરીર મારું આ કુટુંબ મારું આ સંપત્તિ મારી આ બધું મારું 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 એ પરમા નિજભાવની નિજની કલ્પના છે હોશ થાય છે કે આટલું આટલું મારે છે મારે મકાન છે મારે આટલું છે આ સાધન છે મારી પાસે આમ છે મને આમ છે હવે મને વાંધો આવતો નથી એ હોશ કદી પૂરી થશે નહીં એમાં આકુલતા ને આકુલતા થયા જ કરશે આકાશમાં એક દેવ છે તેના હાથમાં ચિંતામણી છે તેના પ્રતિબિંબને પોતાના વાસણના જળમાં જોઈને પોતે મનમાં વિચારે કે મારી પાસે પણ ચિંતામણી છે કામમાં આવે વાપરવા માટે ચિંતામણી કોઈની પાસે છે એનું પ્રતિબિંબ અહીંયા પીડ્યું એના વાસણમાં તો કે મારી પાસે આવો ચિંતામણી છે પણ બાપુ એ ચિંતામણી વાપરવાના કામમાં નહીં આવે એ મારી પાસે આ છે મારી પાસે આ છે મને આ છે મને આ છે પણ તને કોઈ સુખનું કારણ નહીં થાય પ્રતિબિંબ પડે છે ને સમજે છે કે આ તો મારામાં આવ્યું બધું આ મને મળ્યું આ મને મળ્યું મને પૈસા મળ્યા મને આબરૂ મળી મને મોટાઈ મળી મને સત્તા મળી મને કુટુંબ પરિવાર મળ્યા ઘણું 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 મને મળ્યું ક્યાંય છે એનામાં ક્યાંય એવું છે ત્યાં છેતરે એ ભ્રમણા થઈ છે એને ચિંતામણી ને પ્રતિબિંબની જેવી ભ્રમણા છે તેના પ્રતિબિંબને પોતાના વાસણના જળમાં જોઈને પોતે મનમાં વિચારે કે મારી પાસે ચિંતામણી છે તેના ભરોસે પારકાનું લાખોનું દેવું કહ્યું તેથી શું સિદ્ધિ છે એના ભરોસે લાખોનું દેવું કર્યું કરમ બાંધા બોજો વધાર્યો કરજ વધાર્યું માથે એ બધા સંયોગોના લક્ષે દુઃખી થવાનો રસ્તો પકડ્યો તેનાથી શું સિદ્ધિ છે શું એનાથી મળ્યું જૂઠી કલ્પના તમને જ દુઃખદાયક છે એ કલ્પના છે એ બધી દુઃખદાયક છે એનાથી દુઃખ સિવાય સુખની ગંધે એમાંથી મળે એવું નથી. સાતો ચિંતામણી પોતાના ઘરમાં તેને તો દીઠો નહીં. આત્મા જે ચૈતન્ય ચિંતામણી છે, જેની મહિમા થઈ શકે નહીં એવો પદાર્થ છે, તેને તો જોયો નહીં, તેની સામું પણ જોયું નહીં, તેની પણ કિંમત કરી, તેની કિંમત કરી નહીં. અને આ તરફ પ્રતિબિંબમાંથી કાંઈ ચિંતામણી હાથ નહીં આવે. ઘણો ખેદ કરો છો તેથી શું બળાય, અને તેથી ઘણા દુઃખી થાવ એટલે શું, પણ એથી કાંઈ એની કોઈ મહત્તા નથી. એ તો દુઃખી થવાના, દુઃખી થવાના ઉપાયમાં દુઃખી થવાનું છે, બીજું કાંઈ એનાથી કોઈ મોટી મહત્તા નથી. હવે પોતાનું સાચું અખંડ પદ દેખો, એ બધી ભ્રમણામાંથી છૂટીને પોતાનું સત્ય સ્વરૂપ અખંડ ચૈતન્ય પદને દેખો, અખંડ ચૈતન્ય પદનો અંતર અનુભવ કરો. બ્રહ્મ સરોવર આનંદ સુધારસથી પૂર્ણ છે. રસ આવે છે ને પોતાને, લક્ષ જાય છે, ઉપયોગ જાય છે, સંભાળે છે સ્વરૂપને, કે ઓહો આ આત્મા તો એક બ્રહ્મ સરોવર છે. જેમ સરોવરની અંદર ગમે એવો ઉનાળો હોય તો શીતળ જળ હોય છે, માણસ એની અંદર સ્નાન કરે તો એને ઠંડક મળે છે, એમ આત્મા બ્રહ્મ સરોવર છે, શાંતિનું સરોવર છે આત્મા. આનંદ સુધારસથી પૂર્ણ છે, આનંદનો અમૃત રસ અંદર ભર્યો છે. સુધા એટલે અમૃત, આનંદ અમૃત રસથી પૂર્ણ છે. જેનો સુધારસ પીતા અમર થવાય તે રસને પીઓ, ગજબનો વિષય લીધો છે. એ છે કે જન્મ મરણથી છૂટવું હોય, ભાવ મરણથી, સમય સમયના ભાવ મરણથી છૂટવું હોય, બારમાં દ્રવ્ય મરણથી પણ છૂટવું હોય, તો અંદરમાં જે સુધારસ છે જેને પિતા અનુભવતા અમર થઈ જવાય છે, જન્મ મરણ જેના છૂટી જાય છે. શંકા રહેતી નથી કે હવે જન્મ મરણ હશે કે નહીં હોય, એ શંકા રહેતી નથી, શંકા ન રહે. રસ આવે છે ને, રસ આવે, બહુ રસ આવતો, ગમે તે અધિકાર ચાલતો હોય. આત્માનો વિષય આવે એટલે રુચિનો વિષય આવે છે, એ પોતાના હૃદયમાં બિરાજમાન જે પરમાત્મા છે એનો રસ વધે છે, એના લક્ષ્ય એનો રસ વધે છે. સાથે વિકલ્પ છે તો રાગનો રસ નથી વધતો, વધે છે ત્યારે તો સાથે વિકલ્પ છે, લખે છે ત્યારે સાથે વિકલ્પ છે, પણ અંદરમાં ચૈતન્ય રસ ઘૂંટાય છે, રાગરસ નથી ઘૂંટાતો. એટલે અમૃતચંદ્રાચાર્ય લખ્યું કે આ સમયસારની ટીકા કરતા અમારી પરિણતિ વિશુદ્ધ થાવ. બીજી વાત કોઈ ઉપાડે તો કે સમયસારની ટીકા કરવામાં તો વિકલ્પ ચાલશે, વિકલ્પથી કેવી રીતે શુદ્ધિ થશે? વિકલ્પ એટલો તને દેખાય છે, અંદરની જે આત્મ પરિણતિ છે, શુદ્ધ પરિણતિ છે, ચૈતન્ય રસવાળી પરિણતિ છે, તને દેખાતી નથી. અને એ પરિણતિમાં પરિણતિ તો દ્રઢ થાય છે, પરિણતિ બળવાન થાય છે ત્યાં. અને જેમ પરિણતિ બળવાન થાય છે એમ ઉપયોગ પણ વિશેષ ઉગ્ર થાય છે. ઉપયોગને તો પરિણતિ ખેંચે છે, પરિણતિ તો એનો દોર છે, પરિણતિના દોરે ઉપયોગ છે. એટલે એ જ ઉપાય છે, એનો બીજો કોઈ ઉપાય નથી. જ્ઞાનીઓ શાસ્ત્ર વાંચે છે તો એની અંદર માત્ર શાસ્ત્ર વાંચનનો હેતુ નથી, પણ પોતાના સ્વરૂપના રસને વધારે કેળવવાનો હેતુ છે. કણી રોટલી બનાવે ત્યારે કેળવે છે કે નહીં, ટૂંપે છે કે નહીં, એમાં કાંઈ નાખી દેતા નથી બીજી ચીજ. એ તો જે લોટને પાણી ભેળવા એ ભેળવા, ત્રીજી ચીજ અંદર આવતી નથી. પણ જેમ એની કેળવણી એમ એ રોટલી સારી થાય છે, એ અવસ્થા ની ફેરફાર છે. પદાર્થ તો તેનો તે છે, તેટલો ને તેટલો છે, અવસ્થાની કેળવણી છે. એમ એ બહાનું છે, શાસ્ત્ર વાંચન એ તો પરિણતિને કેળવવાનું બહાનું છે સાધક માટે. તો હજારો કમળ ખીલે છે, સરોવર છે એટલે શાંત છે એમ. સમુદ્રમાં તો હજી તોફાન થાય, આ તો શાંત સરોવર છે. આત્મા શાંત સરોવર છે, આનંદ સરોવર છે. આનંદની વાત લેવી છે ને, એટલે જેમ આનંદની લહેર ઉઠે છે, આનંદની જે લહેર છે સરોવરમાં, જેમ લહેર આવે એમ આનંદની લહેર આવે છે. અને સરોવરનું પાણી પીવાય, સમુદ્રનું પાણી તો અહીંયા સમુદ્ર છે એ પાણી તો પી શકાય એવું હોતું નથી, તો લવણ સમુદ્ર છે. અહીંથી એક બીજો અધિકાર હવે જુદો પાડે છે. અથ અનુભવ વર્ણનમ, હવે અનુભવનું વર્ણન કરવું છે. આટલું કહ્યું એમાં અનુભવનું વર્ણન આવ્યું છે, છતાં એ વિષય ઉપર ફરીને આવે છે. અનુભવનું સાક્ષાત વર્ણન, એમાં ખાસ કરીને સ્વવિકલ્પ દશા અને નિર્વિકલ્પ દશા ને બધી વાત લીધી છે. સ્વાનુભવની દશા છે, પણ સાથે સાથે અનુભવનો મહિમા પણ કર્યો છે. અનુભવનો મહિમા પણ કર્યો છે. મેં જ્ઞાન દર્પણના બીજા પદને લીધા છે ફૂટનોટમાં. પૌગોલિક કર્મથી જ પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠા મનરૂપ સંઘની દેહ બન્યો છે. આજે મનુષ્ય અથવા સંઘની તિર્યન છે એ પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠા મનરૂપી જે ઇન્દ્રિયોની રચના છે તેનાથી સંઘની દેહ બન્યો છે. મન ન હોય તો તે અસંઘની દેહ છે. સંઘની એટલે અહીંયા વિચાર કરવાની જેનામાં શક્તિ હોય, સંજ્ઞા હોય એટલે શક્તિ હોય, વિચારી શકે એવી જેનામાં શક્તિ હોય એને સંજ્ઞા કહે છે. વિચાર સંજ્ઞા, વિચાર શબ્દ અહીંયા અધ્યાર છે, વિચાર સંજ્ઞા છે. જે પ્રાણીમાં વિચાર સંજ્ઞા છે તે સંજ્ઞી પ્રાણી કહેવામાં આવે છે, વિચાર કરી શકે છે. તે દેહમાં તેના પ્રમાણમાં રહેલું દેહ પ્રમાણ, દેહાકાર, જીવદ્રવ્ય પણ ઇન્દ્રિય અને મન સંજ્ઞાનું નામ પામે છે. એ શરીરને જીવનો મેળ જોઈને એ જીવ પણ સંજ્ઞી જીવ છે, આ એકેન્દ્રિય જીવ છે, આ બે ઇન્દ્રિય જીવ છે, આ પંચેન્દ્રિય જીવ છે, આ સંજ્ઞી પંચેન્દ્રિય જીવ છે એમ કહેવામાં આવે છે. પણ એ ઇન્દ્રિયોનો સંયોગ જોઈને, મનનો સંયોગ જોઈને, એના ઉઘાડ વિશેષની સ્થિતિને સાથે સાથે જોઈને એને પણ એ જ નામ આપવામાં આવે છે, એ જ નામ એ પામે છે. એટલે દ્રવ ઇન્દ્રિય અને ભાવ ઇન્દ્રિય એવા બે ભેદ કર્યા. શરીરના અવયવોને દ્રવ ઇન્દ્રિય કહે છે અને એ શરીરના ઇન્દ્રિયોના નિમિત્તે પ્રવર્તો જે જ્ઞાનાદિક્ષોપ સંભાવ એને ભાવ ઇન્દ્રિય કહેવામાં આવે છે. એ ભાવ ઇન્દ્રિયમાં પર સન્મુખ જ્ઞાન પણ છે અને રાગ પણ છે, બંને છે. એ બાજુનો પુરુષાર્થ, પર પદાર્થ પ્રત્યેનો પુરુષાર્થ પણ છે. ભાવ ઇન્દ્રિય, ભાવમન એવા છ પ્રકારે ઉપયોગ પરિણામના પણ ભેદ પડ્યા છે. ઉપયોગના એ રીતે ભેદ પાડ્યા છે કે આંખ દ્વારા જુએ છે ત્યારે એને ચક્ષુ દર્શન ઉપયોગ એમ કહેવામાં આવે છે, બાકીના ઇન્દ્રિયના ઉપયોગને અચક્ષુ દર્શન ઉપયોગ કહેવામાં આવે છે, ચક્ષુ સિવાયનો. એ ભાવ ઇન્દ્રિય અને ભાવ મન એવા છ પ્રકારે ઉપયોગ પરિણામના પણ ભેદ પાડ્યા જાણે દેખે એવું છદ્મસ્થના ઉપયોગના પરિણામની સ્થિતિ હોતી નથી. વાંચે ત્યારે સાંભળે નહીં ને સાંભળે ત્યારે વાંચે નહીં એમ કહેવું છે. જમવા જમણવારમાં બેસાડે છે ને તો સંગીત પણ મૂકે, કાને સંભળાય એના માટે સંગીત વગેરે. આહારમાં તો અનેક પ્રકારના રસેન્દ્રિયના રસના ઇન્દ્રિયના વિષયો આહાર છે. પછી પેલી અગરબત્તી મૂકે છે, શાકભાજીનું બટકું મૂકીને એમાં અગરબત્તી ખોળે એટલે એ વખતે સુગંધ આવે. આંખ દ્વારા અનેક પ્રકારના દ્રશ્યમાન પદાર્થોને જુએ છે. તો એક સાથે ચાર ઇન્દ્રિયના વિષયો જીવને વિષય કરે છે કે નહીં? એથી કાંઈ એને એક સાથે બધા ઇન્દ્રિયોનો વિષય વિષયરૂપ પણ થઈ શકતો નથી. જ્યારે ઉપયોગ સ્વાદ લેવામાં જાય ત્યારે બધેથી ગેરહાજર થઈ જાય, એબસન્ટ થઈ જાય છે. ત્યારે એને સાંભળવાનું બનતું નથી, દેખવાનું બનતું નથી. આંખ ખુલ્લી હોય તો, કાન ખુલ્લા હોય તો, નાક ખુલ્લું છે પણ ત્યારે સુગંધ પણ એ લેતો નથી. પણ એટલી ચંચળતા છે, ઉપયોગની ચંચળતાની ગતિ એટલી ઝડપી છે, તીવ્ર ઝડપી છે કે એને એવો ભ્રમ થાય છે કે હું એક સાથે અનેક વિષયોનો ભોગવતો કરી રહ્યો છું. એ એની ભ્રમણા છે. એ ઉપયોગની ચંચળતામાં ઝડપ જરૂર છે અને એ ચંચળતા એને દુઃખદાયક જરૂર છે. પણ એમાં એ જેમ પાનની પિચકારીમાં પદ્મરાગમણી માને છે એમ એને સુખ માને છે. મને સંગીત પણ સંભળાય છે ને મને સુગંધ પણ મળે છે ને મને આહાર પણ મળે છે ને મને સ્વાદ પણ મળે છે ને એક સાથે મને ઘણું સુખ મળે છે, ખરેખર ઘણું દુઃખ મળે છે એને માને છે કે મને સુખ મળે છે. આવો ઉલટો સુલટો ફેર છે. એક સાથે કે વિષય જ કરી શકે છે, વારા ફરતે વિષય કરે છે. પણ વારા ફરતે પર સન્મુખ થવું એ જ્ઞાનની શક્તિ નથી. પર સન્મુખ થવું, પર વિષયમાં જવું, પર વિષયને પોતાના રૂપે જાણવો દેખવો એ જ્ઞાનની શક્તિ નથી. એ ખરેખર જ્ઞાનની શક્તિ નથી. એવા પરિણામથી જ્ઞાનની અશક્તિ ઊભી થાય છે. જેમ કોઈ એમ કહે કે ભાઈ અમે તો એકલું ઘી ને માખણ ને દૂધ ને માલ મલિદા સિવાય કઈ ખાતા નથી અને તેથી અમને ઘણી શક્તિ આવે, કે ખોટી વાત છે. તું માંદો પડીશ ને તને અશક્તિ આવશે, પચશે નહીં. ઘી છે એકલું છેલ્લી અવસ્થા છે ગોરસની. દૂધમાંથી માખણ કર્યું, માખણમાંથી છેલ્લે ઘી કર્યું, પછી કાંઈ બનાવવાનું રહેતું નથી. બધું એટલું તત્વ છાશ ને કચરો ને જુદું પાડવું હતું એ બધું ચાલીને એકલું ઘી તત્વ રાખ્યું. હવે એકલું પીએ જોઈ, હે રોજ અડધો શેર શેર ભૂખ લાગે ત્યારે પી જાય, હે એકલા ઝાડા થઈ જાય, બીજું કાંઈ થાય નહીં એનાથી. તો કાંઈ કાંઈ પછી રહેવાની કોઈ પેટમાં. એટલે એવું નથી કે એ ઘણા વિષયોને જાણે છે, જાણવા જાય છે, જાણવા દોડે છે, ઝડપ કરે છે માટે એની શક્તિ છે. એ એની અશક્તિનો પ્રયોગ છે. એ તો આત્માના દ્રષ્ટિકોણથી, પ્રસિદ્ધિના દ્રષ્ટિકોણથી એના સ્વભાવને જોવે તો પ્રસિદ્ધ કરે. એટલે જ્યાં લક્ષણથી લક્ષની પ્રસિદ્ધિ છે એવો જ્યાં વિષય ચાલ્યો છે ત્યાં સમયસાર પરિશિષ્ટમાં ઓળખાય છે. લક્ષણથી લક્ષની પ્રસિદ્ધિ છે ત્યાં સ્વસંવેદનથી આત્મા પ્રસિદ્ધિ, આત્માની પ્રસિદ્ધિ છે એમ લીધું છે. જ્ઞાન જ્ઞેયને જાણે છે માટે એને જ્ઞાન સ્વભાવની પ્રસિદ્ધિ છે એવી વાત ન કરી. જ્ઞાન લક્ષણથી આત્માને ઓળખવાનું પ્રકરણ હાથમાં લીધું પણ ત્યાં ક્યાંય એમ ન કહ્યું એક વાર પણ કે જ્ઞેયને જાણે છે માટે આ જ્ઞાન પ્રસિદ્ધ થાય છે, એનો જ્ઞાન સ્વભાવ પ્રસિદ્ધ થાય છે જ્ઞેયને જાણવાથી, એવી વાત જ નથી લીધી. તો મુદ્દાનો વિષય એ છે, નહીતર જ્ઞાન પોતે જ્ઞેય સાપેક્ષ છે. જ્ઞાતું જ્ઞેયમ જ્ઞાનમ એવું સૂત્ર છે. શા માટે એ પર્યાયનું નામ જ્ઞાન પાડ્યું કે જ્ઞેયને જાણે છે માટે એનું નામ જ્ઞાન કહો? તો જ્ઞાન તો જ્ઞેય સાપેક્ષ જ નામ છે, છતાં જ્યાં ઓળખાણનો વિષય લેવો છે ત્યાં જ્ઞેયને સંભાળતા નથી. એ જ્ઞેયને જાણે છે માટે આને જ્ઞાન કહો. ત્યાં તો વેદનથી સ્વસંવેદનથી જ્ઞાનની પ્રસિદ્ધિ છે એવી વાત કરી છે. અને જ્ઞાનના પ્રકાશની વાત 47 શક્તિમાં જે આવી, પછી 47 શક્તિનો વિષયમાં જ્ઞાનના પ્રકાશ શક્તિની વાત લીધી કે આ પ્રકાશ છે, આત્મા ચૈતન્ય પ્રકાશ છે. તો કે પ્રકાશ તો કે સ્વસંવેદનમય પ્રકાશ શક્તિ, ત્યાં પણ એવી વાત લીધી. વેદનનો વિષય એ રીતે જે બહુ ગૂઢ વિષય છે, એ ક્યાં ક્યાં આવે છે એના લક્ષ્ય, એને લક્ષ્યમાં રાખીને થોડુંક એના ઉપર મંથન કરીને અંદર અવલોકનમાં જવું જોઈએ. કેમ કે જે ભાવ કહેવા માગે છે એવો ભાવ આત્માને અનુભવમાં આવી રહ્યો છે. આત્મા જ્ઞાન સ્વભાવે છે તો એ ભાવ એને અનુભવમાં આવી રહ્યો છે. જે ભાવ અનુભવમાં આવી રહ્યો છે એના અનુભવનો પરિચય કરીને અવલોકનથી એની ઓળખાણ કરવી જોઈએ. આ એને ઓળખાણ કરવાની પદ્ધતિ છે. એમને શાસ્ત્ર વાંચીને કલ્પના કર્યા કરે કે આવો આત્મા, આવો આત્મા, આવો આત્મા, આવો આત્મા, એ કલ્પનાનો વિષય નથી આત્મા. ચેતું એટલે અનુભવવું, ચેતું એટલે અનુભવવું એમ કેવું છે, ચેતું એટલે અનુભવવું. હા, એટલે પોતામાં પોતામાં પોતે પોતાને ચેતે છે, પોતે પોતામાં ચેતે છે, પોતે પોતાથી ચેતે છે, પોતા દ્વારા ચેતે છે, પોતામાંથી ચેતે છે, એ બધી વાત ભેદ પાડીને લીધી છે. અભેદમાં ભેદ પાડીને કારકના વસ્તુનું સ્વરૂપ તો છ કારકની ક્રિયાથી પાર છે. અનુભૂતિ સ્વરૂપ એવું જે આત્મતત્વ, એ 73 ગાથામાં વાત લીધી છે. કેવા આત્માનો નિર્ણય કરવો, ત્યાં નિર્ણય કરવાનો વિષય ચાલ્યો છે કે સર્વકારકોની પ્રક્રિયાથી પાર એવું જે અનુભૂતિ સ્વરૂપ છે એનો નિર્ણય કરવો એમ લીધું છે. એનો વિભાવ છે, ખંડ ખંડ પણ ઉપયોગ એ જ્ઞાનનો વિભાવ છે. અને એ ખંડ ખંડ ક્યારે થાય છે કે પર સન્મુખ થાય છે ત્યારે ખંડ ખંડ થાય છે, ઇન્દ્રિય સન્મુખ થાય છે ત્યારે ખંડ ખંડ થાય છે. એક ઇન્દ્રિયમાં એ ખંડપણું પામીને બીજી ઇન્દ્રિય દ્વારા જાણવા જાય છે, પછી ખંડપણું પામીને ત્રીજી ઇન્દ્રિય દ્વારા જાણવા જાય છે. એમ પાંચ ઇન્દ્રિયને છઠ્ઠા મનમાં ઉપયોગ ભમે છે એ ખંડ ખંડ જ્ઞાન છે. જેવું ખંડખંડ જ્ઞાન છે એવું એનું સ્વરૂપ નથી. સ્વાભાવિક એનું સ્વરૂપ છે, વિભાવિક પણ એનું સ્વરૂપ નથી એમ લેવું છે. એટલે 320 ગાથામાં પણ લીધું છે કે પોતે એક અખંડ ચૈતન્ય પ્રતિભાસમય હોવાથી હું ખંડ જ્ઞાન રૂપ છું એમ જ્ઞાની ભાવતા નથી. આવે છે કે એને છે ખંડ જ્ઞાન છે ખરું, પણ હું એ રૂપ છું એમ ભાવતા નથી. જેમ હું રાગરૂપ છું એમ ભાવતા નથી. રાગ તો કશાય છે, ખંડ જ્ઞાન કશાય નથી, બે વિભાવમાં ફેર છે. છતાં કશાય સ્વરૂપ તો હું નથી, પણ હું ખંડ જ્ઞાન સ્વરૂપ પણ હું નથી એમ લેવું છે. વિભાવ સ્વરૂપ નથી. એટલે જેમ જ્ઞાનીને શાસ્ત્ર છે એ પોતાના સ્વભાવ રસને કેળવવાનું નિમિત્ત થાય છે, મુમુક્ષુ જીવને શાસ્ત્ર છે એ સ્વરૂપનું નિર્ણય કરવાનું નિમિત્ત થવું જોઈએ. કે સ્વભાવ જાતિએ હું કેવો અને વિભાવ જાતિ પરિણામમાં જે ઉભી થાય છે એ સ્વભાવથી વિરુદ્ધ છે એ કેવી. જો સ્વભાવ જાતિથી સ્વને અને વિભાવ જાતિથી પરને ન ઓળખવામાં આવે તો કોઈને કોઈ પ્રકારના વિભાવમાં સ્વનો સ્વપણાનો અધ્યાસ થયા વિના આ તો રાગને સ્વપણે માને ને કાં તો ખંડ ખંડ જ્ઞાન જે શાસ્ત્રમાં પ્રવર્તે છે ઉપયોગ એને સ્વપણે માને કે મારા જેવું જ્ઞાન બીજા કોઈને નથી. એ ખંડ જ્ઞાનમાં એને વિભાવમાં પોતાનું સ્વરૂપ માન્યું છે. જે સૂક્ષ્મથી બીજા લોકોને આશ્ચર્ય થાય કે વાહ આની પાસે કઈ જ્ઞાન છે એ જ ખંડ જ્ઞાન માં એ પોતાને પોતાનું સ્વરૂપ માન્યું છે એને અહીંયા એમ કહે છે કે એ વિભાવમાં સ્વભાવ માની લીધો છે. એને વિભાવમાં સ્વરૂપ પકડ્યું છે એ પૂરેપૂરો ભૂલો પડી ગયેલો છે. થોડો ભૂલો નથી પડ્યો પણ પૂરેપૂરો ભૂલો પડ્યો છે. અશુભ ઉપયોગમાં ન છેતરાય એટલો શુભ ઉપયોગમાં છેતરાય. શુભ ઉપયોગમાં ન છેતરાય એટલો એ શુભ ઉપયોગમાં છેતરાઈ જાય અને શુભ ઉપયોગમાં ન છેતરાય એટલો એ શાસ્ત્રના ખંડ ખંડ જ્ઞાનમાં છેતરાય. એથી વધારે ફસામણ ત્યાં છે કેમકે એને તો ત્યાં એમ લાગે હા તો શાસ્ત્ર અનુસાર મારું બધું જ્ઞાન છે. બીજા પણ એમ કે છે કે તમારું જ્ઞાન બરાબર છે શાસ્ત્ર અનુસાર જેવું શાસ્ત્રમાં કે છે એવું તમે કહો છો. અહીંયા એમ કે છે કે ખંડ ખંડ જ્ઞાન છે એ આત્માનું સ્વરૂપ જ નથી. એવો આત્મા જ નથી. ખંડ ખંડ જ્ઞાન છે એવો આત્મા બિલકુલ નથી. એક એક ઉપયોગ પરિણામ એક ને જ એટલે એક જ વિષયને એના જે ઇન્દ્રિયનો જે વિષય હોય છે એને એકને જ દેખે જાણે પાછું એથી વધારે એનામાં શક્તિ નથી. એ કાન દ્વારા સૂંઘી ન શકે અને નાક દ્વારા સાંભળી ન શકે અને રસના ઇન્દ્રિય સિવાય બીજી કોઈ જગ્યાએથી એ સ્વાદને ન સમજી શકે કે આ ગળ્યું છે ખાટું છે ખારું છે પીળું છે. એટલી મર્યાદિત સ્થિતિ છે ત્યાં જ્ઞાનની. મનનો ઉપયોગ પરિણામ ચિંતા વિકલ્પને દેખે જાણે. મારે જરા મનની સૂક્ષ્મ વાત લીધી છે. મનમાં જે ઉપયોગ થાય છે એમાંથી એમ સમજી શકે છે કે મને આવો વિકલ્પ થયો. ન તો મન રૂપને દેખવાનું કામ કરે છે ન તો મન ચાખવાનું કામ કરે છે ન તો મન સાંભળવાનું કામ કરે છે. એમ કે છે તો મન શું કામ કરે છે કે જે કાંઈ એને ચિંતા વિકલ્પ થાય છે એને મનમાં થતા વિકલ્પને એ જાણવાનું કામ કરે છે. મનમાં થતો ઉપયોગ જેમ ચક્ષુ ઇન્દ્રિય દ્વારમાં જતો ઉપયોગ રંગને વર્ણને જાણે છે કે આ કાળો રંગ છે આ સફેદ રંગ છે. ઉપયોગ જ્ઞાન એટલે ઉપયોગ. તો મનમાં જે જ્ઞાન ઉત્પન્ન થાય છે મનઇન્દ્રિયના સ્થાને જે જ્ઞાન ઉત્પન્ન થાય છે એ ઉપયોગ શું કરે છે ત્યાં કોને વિષય કરે છે કે ત્યાં થતો જે વિકલ્પ એને જાણે છે. ત્યાં એક વિકલ્પ ઉપજે છે મનમાં એને એ જાણે છે એટલું કામ છે. મનનો ઉપયોગ પરિણામ ચિંતા વિકલ્પને દેખે જાણે એનું એ કામ છે. પરિણામ વિચાર વિકલ્પ ચિંતારૂપ માનવું હોય છે. જે પરિણામ વિચાર છે તે વિકલ્પ ચિંતારૂપ એવું માનવું હોય છે. પરિણામ વિચાર વિકલ્પ અથવા ચિંતારૂપ માનવું હોય છે તેમ છતાં તે પરિણામ ભેદને મન નામ કહ્યું. ત્યાં માનવું થાય છે સ્વીકાર કરે છે વિચારીને પરિણામ વિચારમાં સ્વીકૃતિ મન દ્વારા એ સ્વીકાર કરે છે આ ઠીક છે આ અઠીક છે આ બરાબર છે આ બરાબર નથી એવું ત્યાં સાથે સાથે વિકલ્પમાં થયા કરે છે. હ મન મનન કરે છે એમ કેવું છે, એનું નામ મન શું કરવા પડ્યું, શું અહીંયા અહીંયા આ વાત ચાલે છે કે મનનું નામ કેમ, મન એવું નામ કેમ પડ્યું કે મનન કરે છે માટે એનું નામ મન. મનન કરે છે એટલે શું કે વિચારરૂપ મનન કરે છે, જે પરિણામમાં વિકલ્પ થાય છે એનું માનવું ત્યાં થાય છે, મન દ્વારા માનવું થાય છે માટે એને મન કહીએ. આમ માણસ નથી કહેતા ભાઈ આનું મન માન્યું કે નહીં, એનું મન માને એમ કરો, એ મનનું કાર્ય છે. અહીંયા એક એક ઇન્દ્રિયના કાર્યને ઓળખાવે છે, એ વિષય ચાલે છે. તેમ છતાં તે પ્રકારના પરિણામ ભેદને, તે પ્રકારના પરિણામને અથવા તે પરિણામ ભેદને મન નામ કોણ દેખો સંત. લ્યો સાંભળનારને પણ એમ કહે છે કે દેખો સંત શાંત થવા આવ્યા છે ને, દેખું ભગવાન આત્મા દેખો સંત. બીજું હવે આને એક જ્ઞાનનું નામ લઈને કથન કરું છું. બહુ સારી શૈલી એમણે લીધી છે કે હવે આ જે ઉપયોગ્યો એમાં ભાવેન્દ્રિય નથી, ચક્ષુ ઇન્દ્રિય ત્રણેન્દ્રિય એ બધા ભાવેન્દ્રિયના નામ આપ્યા, મનના ઉપયોગ રૂપ પરિણામને મનનું નામ આપ્યું. હવે જ્ઞાન એક બીજી વાત મારે કરવી છે, એને જ્ઞાન નામ આપીને એમ કહે છે દેખો સંત. બીજું હવે આને એક જ્ઞાનનું નામ લઈને કથન કરું છું. તે જ્ઞાનના કથનથી દર્શનાદી સર્વગુણ આવી ગયા. જ્ઞાન એટલે આત્મા આખો આવી ગયો એમ કહેવું છે. હવે એક બીજી મારે વાત કરવી છે, જ્ઞાનથી મારે આત્માની વાત કરવી છે. અનુભવના વિષય ઉપર આવવું છે ને, અનુભવ વર્ણન છે આ તો. એટલે એક જ્ઞાનનું નામ લઈને, એક જ્ઞાન શબ્દ દ્વારા હવે હું એમાં સર્વગુણ આવી ગયા એમ સમજીને તમે જ્ઞાન જ્યાં હું કહું ત્યાં એને જ્ઞાન તે આત્મા આખો સર્વગુણ સંપન્ન આત્મા સમજીને મારે જે કથન કરવું છે એમાં સમજજો તમે. આ મન ઇન્દ્રિય ભેદોના જ્ઞાનના પર્યાયનું નામ મતિ સંજ્ઞા છે. જે મન અને પાંચ ઇન્દ્રિયો દ્વારા જ્ઞાનનો પર્યાય ઉપજે તેને પ્રથમ મતિ જ્ઞાન એમ કહેવામાં આવે છે. પહેલું જે સીધું ઇન્દ્રિયાશ્રિત જ્ઞાનની ઉત્પત્તિ થઈ એ મતિ જ્ઞાન એવું નામ પામે છે. મન ભેદ જ્ઞાનથી, ભેદ જ્ઞાન એટલે અહીંયા વિશેષ જ્ઞાનથી, અર્થથી અર્થાંતર વિશેષને જાણે છે. આ જાણવાને શ્રુત જ્ઞાન કહીએ. મન ભેદ જ્ઞાનથી એટલે જુદું જુદું પાડીને, વિશેષ જ્ઞાનથી જુદું પાડે કે આ કાળું છે, આ ધોળું છે, આ અવાજ તીણો છે, આ અવાજ જાડો છે, એમ જે જુદું પાડે, ભેદ પાડે, જુદું પાડે, આ આમ છે, આ આમ નથી, એમ જે મનથી બધું જુદું પાડવામાં આવે, અર્થથી અર્થાંતર, એક ભાવથી બીજા ભાવને જુદો સમજવો, એવું જે વિશેષ જ્ઞાન છે આ જાણવાને શ્રુત સંજ્ઞા કહીએ. એને શ્રુત જ્ઞાન કહેવામાં આવે છે. એમ કરીને મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનની વાત કરી કે સીધું જે ઇન્દ્રિય દ્વારા ઉપજે તે મતિ જ્ઞાન, અને એ જે મતિ જ્ઞાનથી જે વિષય જાણવામાં આવે એનો વિશેષ વિચાર, એનું વિશેષ જ્ઞાન, એને શ્રુત જ્ઞાન કહેવામાં આવે છે. એ બંને જ્ઞાન પર્યાય બે પ્રકારે છે, કુરૂપ અને સમ્યક રૂપ છે, વિપરીત રૂપ પણ છે અને સમ્યક રૂપ પણ છે. એના બે ભેદ છે. મતિ જ્ઞાનનું અસમ્યક મિથ્યા જ્ઞાન છે, કુરૂપ પણ છે. શ્રુત જ્ઞાન અસમ્યક મિથ્યા અને કુરૂપ પણ છે, અને એ મતિ અને શ્રુત સમ્યક પણ થાય છે. એમ બે અવસ્થા એની થાય છે. મિથ્યાત્વીનું મતિ શ્રુત રૂપ જાણવું થાય છે. જે મિથ્યા દ્રષ્ટિ જીવ છે, જેની દ્રષ્ટિ પોતાના મૂળ સ્વરૂપ ઉપર નથી, પોતાના સત્ય સ્વરૂપ ઉપર નથી, અને જેની દ્રષ્ટિ પોતાનું સ્વરૂપ છોડીને અન્ય ભાવને અને અન્ય દ્રવ્યમાં સ્વપણું કલ્પવામાં જેની દ્રષ્ટિ છે, એને ઉપાધિ માને છે, એને સ્વસ્વરૂપે સ્વીકારે છે, તેનું જ્ઞાન મતી અને શ્રુત જ્ઞાન છે, તે કુમતી અને કુશ્રુત જ્ઞાન છે. મિથ્યાત્મનું મતી શ્રુત રૂપ જાણવું છે, તે જાણવામાં સ્વ પર વ્યાપક અવ્યાપકની જાતિ નથી. તે જ્ઞેયને પોતારૂપ જાણે અથવા જાણે પણ નહીં, તે જ્ઞેયને પોતારૂપ જાણે અથવા તે જ્ઞેયને જાણે પણ નહીં, એમ મિથ્યાત્વીના જાણવામાં કુરૂપતા એટલે વિપરીતતા છે. કુરૂપ એટલે અહીંયા વિપરીત પણ લેવું છે. શું કહે છે કે મિથ્યાત્વનું જે જાણવું, મતિશ્રુત રૂપ જાણવું છે, તેમાં કેવી રીતે વિપરીતતા છે કે સ્વ પર વ્યાપ્ય અવ્યાપકની જાતિ નથી. એટલે સ્વ પરમાં પોતે વ્યાપ અવ્યાપકનો એને કોઈ પ્રકાર ઠેકાણાનો વાળો છે નહીં, એમ વિપરીત જ છે આખો. પરમા નહીં વ્યાપતો હોવા છતાં એ પરમા વ્યાપતો હોવાનું માને છે, પર પોતામાં નહીં વ્યાપતું હોવા છતાં એ પર પોતામાં વ્યાપે છે એમ માને છે. એક દવા કડવી લાગે તો એ કડવાશ, મારા કડવાશનો કડવો રસ જેમ આત્મામાં ઉતરી જતો હોય, વ્યાપી જતો હોય, જીભ દ્વારા અંદર જ્ઞાનમાં વ્યાપી જતો હોય, એવી રીતે એનો એ સ્વાદ લે છે. એ ખરેખર એમ છે નહીં. જ્ઞાન તો સ્વભાવથી નિર્ભેળ છે, ભણી શકે કોઈની સાથે, મળી શકે, એ જ્ઞાનના સ્વરૂપમાં નથી. છતાં એવું માનવું, જાણવું, સ્વીકારવું એને વિપરીતતા કહેવામાં આવે છે. બહુ સારી વાત લીધી છે. મુદ્દાનો વિષય એમણે પાયામાં એ લીધો છે. નાનો ગ્રંથ છે ને, બહુ વિસ્તાર નથી કરતા, પણ એ મુદ્દાની વાત એમાં આવી જાય છે. નાના ગ્રંથમાં એ વાત છે, મોટા ગ્રંથમાંથી મુદ્દાની વાત શોધવી પડે. આ જગ્યાએ મુદ્દાની વાત આવે છે. અહીં તો સીધી મુદ્દાની જ વાત કરે છે કે તું તારા વ્યાપે વ્યાપકપણાને તપાસ, કેટલામાં તું વ્યાપે છો અને ક્યાં ક્યાં તું વ્યાપે છો, અને તે પણ તારા જ્ઞાનથી જો કે તારું જ્ઞાન શેમાં શેમાં વ્યાપે છે. તારું જ્ઞાન પર પદાર્થમાં વ્યાપે છે, તારું જ્ઞાન શરીરમાં વ્યાપે છે, તારું જ્ઞાન રાગમાં વ્યાપે છે, શેમાં શેમાં તારું જ્ઞાન વ્યાપે છે. જોવું તો જ્ઞાન જ્ઞાન સિવાય ક્યાંય વ્યાપી શકે, એનો વ્યાપે વ્યાપક ભાવ જ્ઞાનનો જ્ઞાનમાં છે, બીજે ક્યાંય જ્ઞાન વ્યાપી શકે એવું નથી. જો એ વ્યાપકતા પોતાની જોવા જાય તો પોતાના જ્ઞાન વેદનમાં જ્ઞાન વ્યાપે છે એમ એને સમજાય, અને એ જ્ઞાન વેદનમાં જ્ઞાન વ્યાપે છે એમ ન સમજાય તો જ્ઞાન ઇન્દ્રિયમાં વ્યાપે છે, શરીરમાં વ્યાપે છે, જ્ઞાન પર પદાર્થમાં વ્યાપે છે, જ્ઞાન રાગમાં વ્યાપે છે, જ્ઞાન વેદનામાં, શરીરની સાતા સાતાની વેદનામાં વ્યાપે છે, એવું એનું વિપરીત પરિણમન થાય. બે રીતે જ્ઞાન થાય છે, વિપરીત ને અવિપરીત. તો એ વ્યાપ વ્યાપકનો મુદ્દો પીગળ્યો છે. જ્ઞાન ને નું વ્યાપવું છે એ પકડવું જોઈએ. જ્ઞાન કેટલામાં શેમાં વ્યાપે છે, એમાં એકલા જ્ઞાન ને જોયા વિના, જુદા જ્ઞાન ને પકડ્યા વિના જ્ઞાન ભળી ગયેલું એને સમજાય છે. જાણે આમાં ભળી ગયું, વેદનામાં ભળી ગયું, જાણે પર પદાર્થના સ્વાદમાં ભળી ગયું, એવો એને અભ્યાસ થાય છે. કેમ કે એને અનાદિથી એ ખબર નથી કે મારું જ્ઞાન એમાં ક્યાંય વ્યાપતું જ નથી ને ભળતું જ નથી, એને ખબર નથી. અભ્યાસ અનાદિથી છે આવો. તો એ એકલા જ્ઞાનને પકડ્યા વિના, એકલા જ્ઞાનને જોયા વિના, એકલા જ્ઞાનને જોવાનો પ્રયત્ન કર્યા વિના એ જોશે કેવી રીતે એકલા જ્ઞાન? અને ત્યાં સુધી એને જ્ઞાનની વ્યાપી વ્યાપકતા નહીં સમજાય. જો જ્ઞાનની વ્યાપી વ્યાપકતા નહીં સમજાય તો હું પરનું ને રાગનું કાર્ય કરું છું એ વાત આવ્યા વિના નહીં રહે, કારણ કે કર્તા કર્મ સંબંધ વ્યાપી વ્યાપકતા સાથે જોડાયેલો છે. જ્યાં વ્યાપી વ્યાપકપણું થાય છે ત્યાં જ કર્તા કર્મ પણ ઊભું થાય છે. વ્યાપી વ્યાપકપણું ન થાય ત્યાં કર્તા કર્મ પણ રહી શકે નહીં, થઈ શકે નહીં. આ એનો નિયમ છે.
તો
દવા કડવી છે એમ જાણવું વિપરીતતા નથી, પણ મને કડવી લાગે છે એ વિપરીતતા છે. આ ઠંડી પડે છે તો ઠંડી તો વાતાવરણમાં છે. ક્યાં છે ઠંડી? વાતાવરણમાં ઠંડી છે એમ જ્ઞાનમાં જણાય તો જ્ઞાનનો દોષ નથી, પણ ઠંડી મને લાગે છે એ જ્ઞાનનો દોષ છે. કેમ કે ઠંડી કંઈ જ્ઞાનમાં વ્યાપતી નથી, જ્ઞાન ઠંડી ઠંડુ કદી થતું નથી. જ્યારે દવા કડવી લાગે છે ત્યારે પણ જ્ઞાન તો કડવું થતું નથી, જ્ઞાન તો જ્ઞાન જાણવા રૂપ જ રહી જાય છે. પણ એવી રીતે એ જ્ઞાનને જોતો નથી, એવી રીતે એ જ્ઞાનનો જ્ઞાનાનુભવ કરતો નથી, એ તો દવાનો અનુભવ કરી લે છે. ખોટો છે, મિથ્યા અનુભવ છે. એકત્વ જાણવું એનો સ્વભાવ જ છે. ગુણ કોકે સ્વભાવ જાણવું એનો સ્વભાવ છે. જો જાણવું એનો સ્વભાવ ન હોય તો કેવળ જ્ઞાન, જાણવું એનો દોષ હોય, ગુણ નહીને દોષ હોય તો સૌથી વધારે દોષ કેવળ જ્ઞાનીને આવે. સર્વજ્ઞ પરમાત્મા સર્વથી વધારે દોષિત થાય એવું તો કાંઈ નથી, એ તો સર્વથી નિર્દોષ છે. ત્યારે તો સર્વને જાણે છે. શરીરને મનને લાગવા નહીં લાગવાનું, જળને લાગવું નહીં લાગવું શું હોય? જળને લાગવું ને લાગવું શું હોય? શરીર તો કાંઈ ને લાગવું ને લાગવું કાંઈ છે નહીં. શરીરને તો કાપીને છેદી નાખે છે, એને ક્યાં કાંઈ છે? જ્ઞાન સાચું નથી. બેસાડો વિચારીને મંથન કરીને બેસાડો જેવું શીખી ગયું. દેવ